Akashvani. સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત પૂર્ણ. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકોના ડીએનએ નમૂના મેચ થયા. 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા. ગુજરાતની કડી અને વિસાવદર સહિત 4 રાજ્યની 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતદાન. ઇઝરાયેલ ઇરાન વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બન્યો. રશિયાના પ્રમુખે બંને દેશ વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવા મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મૂક્યો. અને ઓપરેશન સિંધુ અંતર્ગત 110 ભારતીય વિદ્યાર્થીઓને ઇરાનથી પરત લવાયા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત પૂર્ણ થઈ છે. મુલાકાત દરમિયાન અનેક ઉચ્ચ સ્તરની બેઠકો યોજાઈ. આ મુલાકાત ભારત ક્રોએશિયા સંબંધને ગાઢ બનાવવા અને ભવિષ્યના વ્યૂહાત્મક સહયોગનો પાયો નાખવા મહત્વપૂર્ણ તક સાબિત થઈ. શ્રી મોદીએ બાન્સ્કી વોરીમાં ક્રોએશિયાના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેનકોવિક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતાઘાટો કરી. બંને નેતાઓએ વૈશ્વિક શાંતિ અને લોકશાહી મૂલ્યો સહિતના ક્ષેત્રમાં સહયોગને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધતા દર્શાવી.
લોકતંત્ર, રૂલ ઓફ લો, પ્લુરાલિઝમ ઓર ઇક્વલિટી જૈસે સાજા મૂલ્યો સે જુડે હૈ. યે સુખદ સંયોગ હૈ કે પિછલે વર્ષ ભારત કે લોગો ને મુજે ઓર ક્રોએશિયા કે લોગો ને પ્રધાનમંત્રી આન્દ્રેજી કો લગાતાર તીસરી બાર સેવા કરને કા અવસર દિયા હૈ. ઇસ જનવિશ્વાસ કે સાથ હમને અપને તીસરે કાર્યકાલ મે અપને દ્વિપક્ષીય સંબંધો કો 3 ગુણા ગતિ દેને કા નિર્ણય લિયા હૈ.
અન્ય એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં શ્રી મોદીએ ક્રોએશિયાના રાષ્ટ્રપ્રમુખ જોરાન મિલાનોવિક સાથે મુલાકાત કરી. દરમિયાન બંને દેશો વચ્ચે 4 સમજૂતી કરાર કરાયા.
હમને દ્વિપક્ષીય વ્યાપાર કો બઢાને ઓર વિશ્વસનીય સપ્લાય ચેન તૈયાર કરને કે લિયે કઈ ક્ષેત્રોમાં સહયોગ બઢાને કા નિર્ણય લિયા હૈ. હમ ફાર્મા, એગ્રીકલ્ચર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ક્લીન ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી, એસે કઈ મહત્વપૂર્ણ વિષયોમાં સહયોગ કો બઢાવા દેંગે.
શ્રી મોદીએ આતંકવાદની કડક શબ્દોમાં ટીકા કરી. તેમણે પહલગાંવ આતંકી હુમલા પછી એકતા દર્શાવવા બદલ ક્રોએશિયાના પ્રધાનમંત્રી અને સરકારનો આભાર માન્યો. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકના ડીએનએ નમૂના મેચ થયા છે, જ્યારે 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ ગઈકાલે માધ્યમોને માહિતી આપતા જણાવ્યું કે 14 પરિવાર નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે, જ્યારે 12 પરિવાર બીજા સ્વજનના ડીએનએ મેચની રાહ જોઈ રહ્યા છે. શ્રી જોશીએ કહ્યું કે 173 મૃતકોમાં 131 ભારતના નાગરિક, 4 પોર્ટુગલના, 30 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન અને તેમજ 6 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. 4 રાજ્યોમાં 5 વિધાનસભા બેઠકો પર આજે પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે. ગુજરાતમાં 2 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે, જ્યારે કેરળ, પશ્ચિમ બંગાળ અને પંજાબમાં 1-1 બેઠક પર પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે. સોમવારે મતગણતરી થશે. ગુજરાતની કડી બેઠક પર ધારાસભ્ય કરશન સોલંકીના અવસાન અને વિસાવદર બેઠક પર ભૂપેન્દ્ર ભાયાણીના રાજીનામાના કારણે આ પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે. કેરળની લીલંબુર બેઠક પર પીવી અનવરે રાજીનામું આપતા પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે, જ્યારે પંજાબની લુધાણા બેઠક પર વર્તમાન સભ્ય ગુરપ્રીત બસ્સી યોગી અને પશ્ચિમ બંગાળની કાલીગંજ વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય નસીરુદ્દીન અહેમદના અવસાનને કારણે પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે. ગ્રામ પંચાયતો આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસને જન આંદોલન સાથે ઐતિહાસિક બનાવવા માટે તૈયાર છે. ગયા મહિને પ્રધાનમંત્રી મોદીએ ગ્રામ પ્રધાનોને અપીલ કરી હતી કે તેઓ તેમના પંચાયત વિસ્તારના નાગરિકોને આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે. શ્રી મોદીએ યોગને સામુદાયિક જીવનનો ભાગ બનાવવા માટે આગેવાની લેવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીની અપીલનો પ્રતિભાવ આપતા પંચાયતો, શાળાઓ, આંગણવાડીઓ, પંચાયત ભવન અને જાહેર સ્થળોએ ખાસ યોગ સત્રો, સમુદાય સંપર્ક પ્રવૃત્તિઓ અને સામાન્ય યોગ પ્રોટોકોલ પ્રદર્શનોનું આયોજન કરી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના આગામી સંસ્કરણના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ નિર્દેશ કર્યો હતો કે તે માત્ર વૈશ્વિક ઉજવણી નથી, પરંતુ વૈશ્વિક મંચ પર યોગના પુનરુત્થાનની એક દાયકા લાંબી અર્થપૂર્ણ સફરની પૂર્ણાહુતિ પણ છે. તેમણે કહ્યું કે તે ગર્વની વાત છે કે યોગે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABDને ફોલો કરશો. તેલંગણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પ્રસ્તાવિત ગોદાવરી બનાકાચરલા લિંક પ્રોજેક્ટને રોકવા માટે સર્વોચ્ચ અદાલતમાં જવાની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટમાં ગોદાવરી નદીના પાણીને પોલાવરમથી કૃષ્ણા બેઝિનમાં વાળવાની સિસ્ટમનો પ્રસ્તાવ છે. સર્વપક્ષીય સાંસદોની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર કાનૂની લડાઈ માટે નિષ્ણાતોની નિમણૂક કરશે. તેમણે કહ્યું કે સરકાર તેલંગણાના હિતોનું રક્ષણ કરવા માટે તમામ પ્રયાસો કરશે. તેમણે કહ્યું કે ગોદાવરી બનાકાચરલા પ્રોજેક્ટ સામે રાજ્ય વિધાનસભામાં ઠરાવ પસાર કરવામાં આવશે અને તેને કેન્દ્રમાં મોકલવામાં આવશે તથા આ લડાઈ તમામ પક્ષો એક થઈને લડશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોના હિત અંગે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ઇઝરાયેલ ઇરાન વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. ઇરાની અધિકારીઓએ દાવો કર્યો છે કે ઇઝરાયેલ સેના દ્વારા કરવામાં આવેલા 3 હુમલા અને બોમ્બ ધડાકાના કારણે જાનહાનીની સંખ્યામાં વધારો થયો છે. ઇરાનના અધિકારીઓ અને માનવ અધિકાર જૂથોનો અંદાજ છે કે સંઘર્ષમાં ઓછામાં ઓછા 585 લોકો માર્યા ગયા છે અને 1300થી વધુ ઘાયલ થયા છે. દરમિયાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીએ પુષ્ટિ કરી છે કે ઇઝરાયેલ હુમલાઓમાં 2015ના પરમાણુ કરાર હેઠળની દેખરેખમાં આવતા 2 સેન્ટ્રીફ્યુઝ ઉત્પાદન સ્થળોને સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવ્યા છે. ઇરાનના વડા ખામેનીએ તણાવ ઘટાડવા માટે વધતા આંતરરાષ્ટ્રીય દબાણને નકારી કાઢ્યું છે. તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ ક્ષેત્રમાં લશ્કરી તૈનાતી વધારી ઇરાનની બિનશરતી શરણાગતિની માંગણી કરીને અમેરિકાના હસ્તક્ષેપમાં વધારો કર્યો છે. દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ચીન, પાકિસ્તાન અને રશિયાના સમર્થનથી ઇરાનની વિનંતી પર આવતીકાલે ન્યૂયોર્કમાં ઇરાન પર એક કટોકટી સત્રનું આયોજન કર્યું છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત કરવા માટે મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમમાં એક અલગ ગોળમેજ સત્રમાં બોલતા શ્રી પુતિને કહ્યું કે રશિયા એક એવા કરાર પર વાટાઘાટો કરવામાં મદદ કરી શકે છે જે ઇઝરાયેલની સુરક્ષા ચિંતાઓને સંબોધિત કરતા ઇરાનને તેના શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમને આગળ ધપાવવાની મંજૂરી આપશે. શ્રી પુતિને કહ્યું કે તેમણે રશિયાના પ્રસ્તાવો ઇરાન, ઇઝરાયેલ અને અમેરિકા સાથે શેર કર્યા છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ભારતે ઇરાનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે, જેના પ્રથમ પગલા તરીકે તહેરાનમાં ભારતીય દૂતાવાસે ઉત્તરી ઇરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ વિદ્યાર્થીઓ ખાસ ફ્લાઇટમાં યેરેવનથી રવાના થયા છે અને આજે વહેલી સવારે નવી દિલ્હી પહોંચ્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષ લેઉવા.
આજના તમામ અખબારોમાં ઇરાન, ઇઝરાયેલ વચ્ચે વણસી રહેલી પરિસ્થિતિ, ફાસ્ટેગ રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ, પ્રધાનમંત્રી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીત સહિતના સમાચારને મુખ્ય પાને પ્રકાશિત કરાયા છે. દિવ્ય ભાસ્કરનું મુખ્ય મથાળું છે, ટ્રમ્પની સરેન્ડરની ધમકીને ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ ફગાવી, કહ્યું ધમકી એમને આપો જે ડરતા હોય, યુદ્ધમાં યુએસ જમ્પ લાવશે તો ભીષણ તારાજી ઈરાન. નવ ગુજરાત સમયના પ્રથમ પાને G7 બેઠક બાદ કેનેડાથી ભારત જવા રસ્તામાં અમેરિકા રોકાવા ટ્રમ્પે આમંત્રણ આપ્યું પરંતુ મોદીએ ઇન્કાર કર્યો. પીએમ મોદીએ ટ્રમ્પને કહ્યું ભારત પાકિસ્તાન સંઘર્ષમાં ત્રીજા દેશની મધ્યસ્થી નહીં તથા ઈરાન ઝૂકશે નહીં, અમેરિકાને હસ્તક્ષેપ નહીં કરવા ચીમકી જેવા સમાચારો મુખ્ય શીર્ષકમાં પ્રકાશિત કર્યા છે. સંદેશ પ્રથમ પાને લખે છે મોદીએ ટ્રમ્પને સંભળાવ્યું મધ્યસ્થતા ક્યારેય સ્વીકારી નથી અને સ્વીકારીશું પણ નહીં.
અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ક્રોએશિયાની ઐતિહાસિક મુલાકાત પૂર્ણ. અમદાવાદ વિમાન દુર્ઘટનાના 208 મૃતકોના DNA નમૂના મેચ થયા. 173 પાર્થિવ શરીર મૃતકોના સ્વજનોને સોંપાયા. ગુજરાતની કડી અને વિસાવદર સહિત 4 રાજ્યની 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે આજે મતદાન અને ઓપરેશન સિંધુ અંતર્ગત 110 ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનથી પરત લવાયા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.